તારીખ 4/7/1987 પૂજ્યબહેન શ્રી નામ્રત ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 112
રુચિ વિષયક બોલથી જેને જેની રુચિ હોય તેને તીર ગમે અને બીજું દખલરૂપ લાગે. પરિણામનો આ સિદ્ધાંત છે કે જેને જેની રુચિ હોય છે તીર પદાર્થ એને ગમે છે, એ સિવાયનું બીજું વચ્ચે આવે તો એને એની દખલ જેવું લાગે છે, નડતર જેવું લાગે છે. અન્ય પદાર્થની રુચિમાં પણ સર્વસામાન્ય અનુભવ ગોચર વિષય છે. જેને જે ગમે છે એ ગમવા સંબંધીના પરિણામમાં એથી વિરુદ્ધ વિષય પોસાતો નથી. એ સિદ્ધાંત અનુસાર જેને આ સમજવાની રુચિ હોય તેને બીજું ન ગમે, અથવા જેને આત્માની રુચિ હોય, તત્વની રુચિ હોય, એને આ સિવાય જગતના બીજા કાર્યો છે એ એને દખલરૂપ લાગે છે. જેમ જગતના જીવોને બાહ્ય કાર્યોની રુચિ છે તો એને તત્વની અરુચિ થાય છે. તત્વની અરુચિમાં તત્વ સંબંધીની જે પ્રવૃત્તિ છે એ કરવાને બદલે જીવ જગતના કાર્યો પાછળ લાગેલો રહે છે, અથવા જ્યાં સુખનો નિર્ણય છે ત્યાં જીવના પરિણામ રુચિપૂર્વક જાય છે અને એ સુખમાં બાધા પહોંચે એ દખલરૂપ જ લાગે. દખલરૂપ ન લાગે તો બીજું શું લાગે? રુચિ પણ આખરમાં તો સુખના નિર્ણય સાથે સંબંધ ધરાવે છે. જ્યાં સુખનો નિર્ણય ત્યાં રુચિ દોડીને જાય છે, અથવા નિર્ણય જ્ઞાન કરે છે રુચિ જ્ઞાનને અનુસરે છે એમ કહેવું છે. અનાદિથી જે વિપરીત સમજણ છે એ અનુસાર બાહ્ય પદાર્થને વિશે સુખ છે અને તેથી રુચિ પણ બાહ્ય પદાર્થને અનુસરે છે. બાહ્ય પદાર્થની રુચિમાં આત્માની રુચિનો અભાવ છે, આત્માની રુચિમાં બાહ્ય પદાર્થનો અભાવ હોય છે. એમ પરસ્પર એક સાથે બે વિરુદ્ધ વિષયમાં રુચિ કામ કરતી નથી.
બરાબર.
કોઈ એમ કહે કે અમને આત્માની પણ રુચિ છે અને બીજી આત્મા સિવાય અનાત્મ ભાવોની સ્વભાવની પણ રુચિ છે, સ્વભાવના ફળની પણ રુચિ છે, એવું બનતું
નથી.
પરસ્પર વિરુદ્ધ છે.
સુખનો નિર્ણય છે તે બાજુ જાય, જ્ઞાનથી ગડબડ ઉપડી.
રુચિનો એવો નિયમ પાયામાં બધે જ્ઞાન છે,
જ્ઞાનથી ગડબડ થઈ.
અનંત ગુણોમાં આત્મા જ્ઞાન વિશિષ્ટ જ્ઞાન સ્વાભાવિક દ્રવ્ય કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે જ્ઞાન અનંત ગુણોના સમૂહમાં એક નેતા જેવું કામ કરે
છે.
જેમ નેતાને બીજા બધા અનુસરે છે એમ જ્ઞાન ને બીજા બધા અનુસરે છે, યથાર્થ જ્ઞાન ને. રુચિ પણ જ્ઞાન અનુસાર જાગે છે. જો પોતાના સ્વરૂપના સ્વરૂપમાં રહેલા ગુણનિધિનો નિર્ણય થાય તો રુચિ એની જાગૃત થાય છે. તો સ્વરૂપ નિશ્ચયના પ્રકરણમાં એ વિશે ચાલે છે. જેને આ સમજવાની રુચિ હોય, જેને આત્માની રુચિ હોય, જેને તત્વ સમજવું છે, એને બીજું પણ ગમે ને આ પણ ગમે એમ બનતું
નથી.
અથવા અંતર સંશોધનથી રુચિ ક્યાં છે એમ સમજવું હોય, પકડવું હોય, તો જીવને શું ગમે છે અને શું નથી ગમતું એનું અવલોકન કરે તો એને એની રુચિ ક્યાં કામ કરે છે એ સમજાયું છે, ન સમજાયું બને. એટલે આત્માની રુચિમાં આત્મા રુચે છે અથવા ગમે છે, અને અનાત્મ ભાવો અને અનાત્મ પદાર્થો રુચતા નથી અથવા ગમતા નથી. બંને સાથે ગમે, આ પણ ગમે ને આ પણ ગમે એવું બનતો
નથી.
વિરુદ્ધ વિષય છે. એટલે પોતે આત્મા સિવાય બધું પર છે અને સર્વોત્કૃષ્ટ પદાર્થ પોતે છે, એ જેને રુચિમાં રુચ્યો સમજણથી એને બીજું પણ રુચે એ વાત બનતી નથી. અથવા પોતાની રુચિનો વિષય એવો જે પોતાનો શુદ્ધ આત્મા, એ સિવાયનું બીજું બધું એને પોતાથી શૂન્ય અથવા પોતાથી ખાલી લાગે છે, એટલે બીજે રુચિ ઉત્પન્ન થવાનો એને પ્રશ્ન રહેતો નથી. જેને આત્મા શૂન્યવત ભાષે છે, જાણે પોતે છે જ નહીં, અનંત ગુણનો નિધિ, જાણે એવું કાંઈ છે જ નહીં, એને બીજું રૂચે છે, એને અન્ય દ્રવ્યને અન્ય ભાવ નિયમથી રૂચે છે, અથવા એ ધર્મ પણ શુભની રુચિથી કરે છે. અને ગુરુદેવ શ્રી કહે છે એમ, જેને શુભની રુચિ છે એને પુણ્યની રુચિ છે, પુણ્યની રુચિ છે એને જળની પુણ્યના ફળની રુચિ છે, અને એને એમાં આત્માની રુચિ હોતી નથી. આવો નિયમ છે. એક રુચિનું બીજું પડખું પણ અહીંયા લીધું છે કે કાલ કરીશ એવા વાયદા ન હોય. આ એક રુચિ સૂચક પરિણામ છે કે જેને જેની રુચિ છે એને એ સંબંધીનું કાર્ય પણ તત્કાળ કરવું છે. ઉગાનીજી એક દ્રષ્ટાંત આપતા હતા રુચિના વિષયમાં કે પતંગિયાને દીવો રૂચે છે, દીવાના જીવડા થાય છે, પતંગિયા થાય છે, દીવાના જીવડા થાય છે, એને દીવો રૂચે છે, તો એ વિચાર કરવા નથી રહેતો કે આ દીવા પ્રત્યે હું ગમન કરું, અત્યારે ગમન કરું, જલ્દી ગમન કરું, ધીમે ધીમે જાઉં, એ કાંઈ વિચાર કરવા રોકાતું નથી. એવી ઝપટ મારે છે દીવા ઉપર કે પોતાની જાતનું સમર્પણ કરી દે છે, વાહા થઈ જાય છે. અત્યારે તો આ વીજળીના દીવા છે, પણ પહેલા આ કોડિયાના ફાનસના દીવા હતા જેમાં ખુલ્લી જ્યોત હોય અગ્નિની, ઝપટ મારે પતંગીઓ એના ઉપર બળી જાય, મરી જાય, બળીને મરી જાય, તો પણ એ પોતાની રુચિના વિષયથી દૂર રહી ન શકે એવી એની અનન્ય રુચિ દીવા પ્રત્યે હોય છે. આ આત્મા છે એ તો ચૈતન્ય દીવો છે, એની રુચિમાં એનાથી અનન્યપણું રુચિ છે, એ અનન્યપણાનો ભાવ ધારણ કરે છે, એનાથી જુદાપણું ભાવમાં, એનાથી જુદાપણું અનુભવમાં જીવને પોસાતું નથી. એટલે અત્યારે બીજું કામ છે ને, અત્યારે બીજું મહત્વનું કામ છે ને, આ કાર્ય મારું કાર્ય હું પછી કરીશ, એ પ્રકારના પરિણામ છે એ આત્માની અરુચિને પ્રસિદ્ધ કરનારા પરિણામ છે. એમ આત્માની અરુચિ છે, રુચિ નથી, એ પણ બહુ ઉપલક્ષણથી અનુભવનું સંશોધન છે. કાલ કરીશ કાલ કરીશ એવા વાયદા ન હોય, અથવા પછી કરીશ પછી કરીશ એવા વાયદા એમાં ન હોય. ભગવાનજી તો ત્યાં સુધી લીધા કે આત્માનો પુરુષાર્થ શીઘ્રપણે કર્તવ્ય છે, એકદમ આને લીધું ને 151માં, એકદમ પુરુષાર્થ કરીને તારા ચૈતન્ય સ્વભાવમાં ઊંડો ઉતરી જાય, એકદમનો અર્થ છે કે શીઘ્ર પુરુષાર્થ કરીને, ત્વરાથી પુરુષાર્થ કરીને આત્મામાં ઊંડો ઉતરી જાય એમ કેમ છે? કેમ કે રુચિપૂર્વક પુરુષાર્થ કરે છે, રુચિ અનુયાયી એવી છે, તો શીઘ્ર પુરુષાર્થ કરવાનો એ ત્યાં પરિણામ થાય છે. અભિપ્રાય પણ એવો રહે છે અને કાર્ય પણ અભિપ્રાય અનુસાર થોડા ઘણા અંશે ઉત્પન્ન થયા વિના રહે નહીં. જેટલી તીવ્ર રુચિ અને જેટલું જ્ઞાનમાં સ્વદ્રવ્યનું સુસ્પષ્ટપણે ગ્રહણ, એટલો પુરુષાર્થ જોરથી ઉપડે છે. સહજ જ એને પણ શુદ્ધ જ્ઞાન સાથે સંબંધ છે. નિવૃત્તિ લીધી, સંગઢમાં રહ્યા ત્યારે સંગઢમાં ચર્ચાઓ ચાલતી અને વર્ષોથી રહેતા હોય એ લોકો ચર્ચામાં આવતા હતા. ઓકે, પહેલા સાંભળી લઉં, પહેલા વાંચી લઉં, પહેલા હજી તો સાંભળી લઉં, હજી થોડું સાંભળી લઉં, હજી થોડું વાંચી લઉં, પહેલા વાંચન કરું, પહેલા શ્રવણ કરું, પછી હું પુરુષાર્થ કરીશ. એવું પુરુષાર્થ, પુરુષાર્થને વિશે પરિણામ આવે છે એ પોતાના સ્વકાર્યની અરુચિને પ્રસિદ્ધ કરે છે. બરોબર, પણ હવે અમે એમ કે બીજા કાર્યો છોડીને અહીંયા નિવૃત્તિ લઈને રહ્યા અને આત્માની વર્તા સાંભળીએ અને આપ એવી છાપ મારો કે આમાં આત્માની રુચિ નથી, જરા કઠણ પડે. અહીં તો બીજો કઈ કામ ધંધો છે નહીં, તો આત્માની વાર્તા સાંભળવા અહીંયા આવ્યા છીએ. આત્માની રુચિ છે કે નહીં આ સવાલ છે. જો આત્માની રુચિ નથી તો આત્મા સામું નહીં જોવાય, અને જો આત્મા સામું નહીં જોવાય તો બીજા સામું તો જોયા વિના, કેમ કે સ્વ ને પર બે પદાર્થ છે. પરમા ભલે અનંતા પદાર્થો છે પણ કોઈ ને કોઈ જે પ્રકારનો ઉદય, જે પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર ભાવ કાળ ભાવ, ઉદય એટલે સંયોગમાં જે પ્રકારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે એની સામે તું જોયા કરીશ અને એમાં ને એમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાની કલ્પનાઓ તું કર્યા કરીશ કે આ ઠીક છે, આ ઠીક છે. ઈષ્ટ અનિષ્ટ પણ દર્શન મોહને વશ તું ઈષ્ટ અનિષ્ટ પણ કર્યા જ કરીશ, કર્યા જ કરીશ. આ પરિસ્થિતિ થશે અને આત્માની વાર્તા એ પણ સાંભળવાનું ઉદયના ઘરમાં જશે. એ ઉદયના ઘરમાં એટલે પરના ખાતામાં ખતવાશે, તને ગુણ થાય એ ખાતામાં એની ખતવણી નહીં થાય. આમ તો બધું સાથે સાથે છે, જ્ઞાન પૂર્વક રુચિ છે ને, જ્ઞાન પૂર્વક રુચિ છે. સમજણમાં પહેલો એવો વિચાર આવે સમજણમાં કે મારે મારું આત્મહિત કરી લેવું છે, આત્મહિત સાધી લેવું છે, કે હું પોતે આત્મા કેવો છે એના નિર્ણયમાં જાય છે. અથવા એ જીવને ગુણથી ઉત્પન્ન થતા સુખની રુચિ છે, એને બાહ્ય પદાર્થોને વિશે કલ્પનાથી ઉત્પન્ન થતા સુખની રુચિ એને નથી, આટલા આટલા ફેરફારો છે. એટલે જ્યારે એને પોતાનો ગુણનિધિ આત્મા ઓળખવામાં આવે છે ત્યારે એની અનન્ય રુચિ એને જાગ્રત થાય છે. આમ જ્ઞાન અનુસાર રુચિ છે, જ્ઞાનપૂર્વક રુચિ છે. કેમ કે એને સુખનો ભંડાર આત્મા જોયો, મારું અનંત સુખ મારામાં છે એ જ્યાં જોયું ત્યારે એને રુચિ છે, એ એકદમ ઉમટીને આત્માને રુચિ થાય છે, જોરથી આવે છે અંદરથી રુચિ. આમ તો અનંતે અનંત ગુણ સાથે પરિણમે છે, પણ કોણ કોને અનુસરે છે એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધને પરસ્પર વિચારવામાં આવે તો જ્ઞાન અનુસાર રુચિ છે એમ છે. અને રુચિ અનુસાર પુરુષાર્થ છે. પુરુષાર્થનો વેગ અથવા જીવનું જોર, જીવનું વજન ક્યાં જાય? કે જે રુચિનો વિષય હોય ત્યાં જાય. એટલે કાલ કરીશ, કાલ કરીશ, પછી કરીશ એવા વાયદા એમાં મુક્ષુ જીવે તપાસીને અંતર અવલોકન કરીને સમજવા જેવો વિષય છે કે પોતાની રુચિ ક્યાં કામ કરે છે. એવું નથી કે જે તત્વજ્ઞાનની પ્રવૃત્તિ કરે છે તે બધાને આત્મતત્વની રુચિ છે માટે પ્રવૃત્તિ કરે છે, એવું કઈ નથી. એમ છે જ્યાં લાભ છે ત્યાં પણ કોઈને મોડો લાભ થાય એ પોસાતો નથી. દુનિયામાં જગતમાં લાભનો પ્રસંગ હોય તો શું કરે છે? શુભસ્ય શીઘ્રમ કહે છે કે નહીં? અથવા સારા કામમાં સૌ વિઘ્ન, કોઈ પણ વિઘ્ન આવે ઓછીંતો કોઈ પણ વિઘ્ન ઉત્પન્ન થાય એ પહેલાં આપણે આપણું સારું કામ પૂરું કરી લઈએ એમ કહે છે કે તો આત્માનું હિત થાય, આત્માને સુખ થાય એમાં મોડું કરવાનો ક્યાં પ્રશ્ન ઉત્પન્ન થાય છે? કાલ કાલ કરીશ, પછી કરીશ એ પ્રશ્ન અસ્થાને છે, અથવા એ વિપરીતતાનો સૂચક છે ભાવ કે હું પછી કરીશ અને કાલ કરીશ. શ્રીમદજીએ તો આ વિષયમાં અનેક પડખા લઈને એક 10 બોલ લીધેલા છે. 10 બોલ આવે છે ને સ્વરાથી આત્મકાર્ય કરવાનો, એ રુચિને બતાવે છે. બહુ શરૂઆતમાં ઓગણીસમા વર્ષમાં લખેલા છે, ઓગણીસમાં નહીં પણ 17મા વર્ષ પહેલાના વર્ષનું છે. 17મો વર્ષ તો પછી શરૂ થાય છે,
બરાબર.
પછી 20મો શરૂ થાય છે,
16મા વર્ષ.
17મા વર્ષ પહેલા આ વર્ષનો લખ્યા છે. સેંકડો વચન લખ્યા છે, બોધ વચન, એમાં 108 થી 117 10 બોલ આ છે. સ્વદ્રવ અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ, અહીંયાથી શરૂઆત કરે છે, ભેદ જ્ઞાનથી શરૂઆત કરે છે. સ્વદ્રવ અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ, એમાં સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાવ સંભાવ. જેમ મુઠ્ઠીમાં રહેલું સોનું ખોવાઈ ગયું હતું એમ જ્યારે કલ્પનાથી ભૂલી ગયો પોતે, કલ્પનાથી એમાં ભૂલી ગયો કે મારું સોનું ક્યાંક ખોવાઈ ગયું છે, મુઠ્ઠીમાં ને મુઠ્ઠીમાં, બીજે શોધવા લાગ્યો ક્યાંય સોનું મળતું નથી. અછીન તો ખ્યાલ ગયો કે તમારી મુઠ્ઠીમાં જ છે ને, હું બીજું ગોતું છું. તરત સંભાળે છે, કબજામાં હોવા છતાં
સંભાળે,
સંભાળી લે છે કે હવે આને ભૂલવું નથી. સંભાળવાનો અર્થ એ છે એમાં વાર લગાડે છે
નહીં, તરત
સોનું જડી ગયું. હવે જડી ગયું ને એ તો નિરાંતે મૂકશું ઠેકાણે, હવે ભલે અત્યારે રખડતું મૂકો કેમ હતું નથી. તરાથી એનું રક્ષણ કરવાનો ભાવ, એને સાવધાની ને સંભાળ આવ્યા વિના એમ કે છે. અનાદિથી રાગ ને પર સાથે એકત્વ થઈ રહ્યું છે, એની ભિન્નતા કરી તો એ ભિન્નતામાં એને સ્વદ્રવ્યનું રક્ષણ, સ્વદ્રવ્યની સંભાળ, હું જ્ઞાયક છું, માત્ર જ્ઞાયક છું એવી જે અંતર સાવધાની એ ત્વરાથી આવે છે, ઝપટથી આવે છે. એ ત્વરા છે એ રુચિને બતાવે છે, પછી કરીશ એ અરુચિને બતાવે છે. એ બહુ સારું માર્ગદર્શન છે આ વિષયમાં, રુચિ સૂચક જે માર્ગદર્શન છે. હા, ધર્મની રુચિ, આત્માની રુચિ, નિર્દોષતાની રુચિ એ પાયાનો વિષય છે. કેમ કે જોર થવાનું ત્યાંથી બને છે. બીજો ગુણ લીધો છે કે સ્વદ્રવ્યના વ્યાપક પરાથી થાવ. આત્મા તો આત્મામાં જ વ્યાતો છે, પણ આ જીવ ભ્રાંતિ કરીને બીજામાં વ્યાપતો હોવાનું અને બીજા પદાર્થ પોતામાં વ્યાપતો હોવાનું અધ્યાસે કરીને, મિથ્યા ભાવે કરીને અનુભવ કરે છે. એને એમ થાય છે કે આ ગયો રસ મારામાં ઉતરી ગયો, આ પાણીની ઠંડક મારામાં વ્યાપી ગઈ, નાશ માણસ. એમ થાય છે કે મારામાં બધું
વ્યાપી ગયું,
વ્યાપે છે, એ મિથ્યા ભાવ છે. કે છે કે ત્વરાથી સ્વદ્રવ્યના વ્યાપક થાવ, પોતાની વ્યાપ વ્યાપકતા જ્ઞાનથી અને સ્વસંવેદનથી પોતાની વ્યાપ વ્યાપકતાનો ત્વરાથી અનુભવ કરો. કે હું મારા જ્ઞાનમાં જ વ્યાપું છું, ભાવથી મારા જ્ઞાયકપણામાં જ વ્યાપું છું, ક્ષેત્રથી મારા અસંખ્ય પ્રદેશમાં વ્યાપું છું, અને નજીકમાં નજીક રહેલો જે શરીર દેહ એમાં પણ હું વ્યાપતો નથી. શરીર પણ એક બાજુમાં રહેલું, પાડોશમાં રહેલું એક ખોખું છે, અને હું મારામાં વ્યાપું છું. એમ પોતાની વ્યાપકતાને, વ્યાપ વ્યાપકતાને ત્વરાથી અનુભવ કરો. સ્વદ્રવ્યના વ્યાપક, પોતામાં વ્યાપનારા ત્વરાથી થાવ. એનો અર્થ એ છે કે અન્ય દ્રવ્યની વ્યાપકતા તમે છોડો. એ નીચેના નીચે ત્રણ બોલ તજો 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 કરીને લીધા છે. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાવ. આ 17મા વર્ષ પહેલાની વિચારણા છે. સમ્યક દર્શન 24મા વર્ષે થયું છે. 17મા વર્ષ પહેલા આપણે 16મું લઈ લ્યો ને, 16 ને 8 24, 8 વર્ષે હજી આવી વિચારણા જાગેલી છે. પછી સમ્યક દર્શન શું છે? જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિર્જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આ સુવિચારણા આવી હોય છે. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાવ. પોતાનું આત્મસંસ્કાર કામ કરે છે એવા વિચાર ઉંદર થઈ ગયા છે, સંસ્કાર લઈને આવેલા છે. વર્તમાનમાં કોઈ પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ નથી પોતાને, છતાં અંદરથી આત્મા કેવું કામ કરે છે. 16મા વર્ષે અસાધારણ નમૂનો છે. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાવ. ધારણ કરો પોતાના સ્વદ્રવ્યમાં, અહમ પણ ધારણ કરો. સ્વદ્રવ્યમાં જ અહમ બુદ્ધિ ધારણ કરો, એવું ક્યારે કરો કે ત્વરા દ્વારા કરો, અત્યારે જ કરો. પ્રત્યેક વર્તમાનમાં અત્યારે જ કરવાનું કામ છે, પછી પછી કરવાનો આ પ્રશ્ન રહેતો
નથી.
અનુસંધાન ચાલે છે, પછી
કરીશ,
કાલ કરીશ, કાલ કોઈ દી પડે નહીં અને આનું કામ કોઈ દી
થાય નહીં.
આજે વાણિયા જમે ને કાલે બારોડ જમે, વાણિયા નક્કી કર્યું જમવાનું ખરો, બારોડ અમે આડોશ પાડોશ મારીએ છીએ, અમને પણ
જમાડો
જમાડો. તો કે આજે વાણિયા જમશે ને કાલે બારોડ જમશે, રોજ એમ કે આજે વાણિયા જમશે ને કાલે
બારોડ,
કાલ પડે નહીં બારોડ જમે. પછી કરિશ્મા દ્રષ્ટાંત આપતા હતા. સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાવ, આત્મદ્રવ્યની રમણતા, આત્મદ્રવ્યની લીનતા અત્યારે જ કરો. અનંત સુખ સાગરમાં, અનંત સુખ સરોવરમાં અત્યારે જ ડૂબકી લગાવો. શાંતિના સાગરમાં જવા માટે
અત્યારે જ
વાયદા હોય
નહીં
એમ કે જો તને તારો આત્મા પરમ શાંત સ્વરૂપ ભાસે છે તો એમાં જવા માટેનો વાયદો શું, અથવા એનાથી બીજું કામ તે અશાંતિનું કામ છે, એ અશાંતિની રુચિ આડે તને શાંતિ રુચતી નથી એટલે કાલ કરવાની વાત છે. નહીંતર અશાંતિ છોડીને શાંતિમાં જ હું એમાં વાયદો છું, એ તો તરત જ કર્તવ્ય છે, ત્વરાથી કર્તવ્ય છે. સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાવો, સ્વદ્રવ્યના ગ્રાહક પણ ત્વરાથી થાવો.
ગ્રાહક
ગ્રહણ કરવો એને ગ્રાહક કહે છે, ગ્રહણ કરનારો એ ગ્રાહક. ગ્રહણ કરવું, પકડવું, અવલંબન લેવો, આશ્રય લેવો, એ બધું એક અર્થમાં છે.
ગ્રહણ કરવું ને લીન થવું,
આમ તો લીન છે એ સ્થિરતા સૂચક છે, અને ગ્રહણ કરવું એ આશ્રય ભાવમાં જાય છે. ગ્રહણ કરવું, આ હું એમ ગ્રહણ કરે છે, ગ્રહણ કરતા લીનતાનો ભાવ ઉપજે છે. પછી એવા સ્વદ્રવ્યને ગ્રહણ કરનારા એ પણ શીઘ્રતાથી થાવ, સ્વદ્રવ્યનું શીઘ્રતાથી ગ્રહણ કરો. અને સ્વદ્રવ્યને ગ્રહણ કરવામાં પ્રમાદ કરો
નહીં
એમ કહેવું, પ્રમાદ ચોર છે, આત્મધનને ચોરે છે, અથવા પ્રમાદ મહારીપુ છે, મહાન દુશ્મન છે, છુપો દુશ્મન છે. એ છુપો છુપી રીતે આત્માને ખબર ન પડે એ રીતે આત્માનું અહિત કરે છે એ પ્રમાદ. ત્વરાથી નહીં કરવાનો ના પરિણામમાં પ્રમાદનું અસ્તિત્વ નિશ્ચિત થાય છે, સમજાય છે કે અહીંયા પ્રમાદ છે. પ્રશ્ન આપણે ચાલે છે કોઈ વાર વાંચનમાં કે તો પછી બીજું ક્યારે કરવું. જો આત્માનું કાર્ય ત્વરાથી કરવાનું પ્રકરણ જ્યાં ચાલે છે ત્યાં બીજું કરવું ક્યારે કરવું એ તને પ્રશ્ન ઉઠે છે, તો બીજા કાર્યો અનંત અનંત કાળથી તું કરે છો એમાં આત્માનું ક્યારે કરવું એ પ્રશ્ન કેમ ન ઉઠો?
બરાબર.
હવે અમારો પ્રશ્ન છે, તારા પ્રશ્નના ઉત્તર રૂપે અમારો પ્રશ્ન છે કે તું અનંત કાળથી બીજું જ કરે છો, આ દેહની પ્રયોજન કરી, કુટુંબ પરિવારની પ્રયોજન કરી, અને અનેક પ્રકારના બાહ્ય કાર્યો સમાજની અને બીજી પ્રયોજન તે ઘણી કરી, તો એમાં એ પ્રશ્ન કેમ ન ઉઠો હવે આત્માનું ક્યારે કરવાનું? આ તો અનંત કાળથી કરીએ છીએ, આત્માનું ક્યારે કરવાનું એ પ્રશ્ન કેમ નથી ઉઠતો? અને આ કાર્ય કરવાનું ત્વરાથી કાર્ય કરવાનું આવે છે ત્યારે તને એમ થાય તો પછી બીજું અમારે ક્યારે કરવું, બીજું તું કઈ કરી શકતો નથી. પહેલા તો એમ નક્કી કર કે કોઈ બીજું કાર્ય તું કરી શકતો નથી. કોઈ પર પદાર્થમાં તારો સ્પર્શ તારી પહોંચ નહીં હોવાથી કોઈ પર પદાર્થના કાર્યો તું કરી જ શકતો નથી, એ કરવાની શક્તિ તારા આત્મદ્રઢમાં નથી. અને સ્વભાવે કરીને જો તો તું વિભાવને પણ સ્વભાવમાં કરી શકતો નથી. વિભાવમાં વિભાવ કરે છો કરતા બુદ્ધિ, એ મોટું અનિષ્ટ છે અને એ અનંત સંસારનું બીજ છે. પણ સંસારના અભાવ સ્વભાવી વિભાવના અભાવ સ્વભાવી સ્વભાવને જો તો એ સ્વભાવમાં તું વિભાવને પણ કરી શકતો નથી. આવું કર્તા કર્મનું પ્રકરણ છે અથવા કર્તા કર્મની આ ચરમ સીમા છે કે કોઈ પણ દ્રવનું કે ભાવનું કર્તૃત્વ જ મિથ્યા ભાવ છે, કોઈને કરવાનો પ્રશ્ન નથી.
બરોબર,
દ્રવ્યો તો છે, દ્રવ્યો અનાદિ અનંત છે અને સર્વે દ્રવ્યોની પર્યાય સમયે સમયે સહજ પોતાના ગુણધર્મ અનુસાર વૈજ્ઞાનિક રીતે થઈ જ રહી છે, કરવાનો પ્રશ્ન ક્યાંય ઉપસ્થિત થતો નથી. પરદ્રવ્યની તો નહીં પણ સ્વદ્રવ્યની પણ નહીં, એ પણ સમયે સમયે થઈ રહી છે. સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્માની દશા ઉત્પાદ થવું સિદ્ધ પદ સ્વરૂપે સાદી અનંતકાળ અનંત 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 સમાધિ સુખમાં ત્યાજ કરે છે, કરવાનો પ્રશ્ન રહેતો. અને સંસારમાં સંસારને યોગ્ય જે તે સમયે જે કાળે જે પદાર્થ જે યોગ્યતા અનુસાર થવાની તે થવાની, એને કરવાનો પ્રશ્ન રહેતો
નથી.
સહજ સ્વયં થતી એવી અવસ્થાને કરવાનું અહમ દર્શનનો મંદ થયા વિના તો સાચી વાતને અસરે પહોંચતી નથી. એ આત્માને હિતની વાત છે, સાચી વાત છે એટલે સત્ય છે, એ તો પરમ સત્ય સદાને માટે પરમ સત્ય છે. પણ આત્માને પોતાને હિતની વાત છે, પોતાના હિતની વાત પોતાના આત્મા સુધી પહોંચતી નથી. આત્મા સુધી તો પહોંચતી નથી પણ પોતાની રુચિ સુધી પહોંચતી નથી. જો એને રૂચે પોતાના આત્મહિતની વાત રૂચે, આત્મહિતનો ઉપાય રૂચે, તો એનો દર્શન મોહ ગયા વિના હરેને નાશ થયા વિના એ આત્મરૂચિ છે, એ પણ દર્શન મોહની મંદતાને સૂચવે છે. અને આત્માની રુચિ અરુચિ દર્શન મોહની તીવ્રતાને પ્રસિદ્ધ કરે છે, સ્પષ્ટ કરે છે. અહીંયા દર્શન મોહ અત્યારે તીવ્ર થયેલો છે એટલે એને આત્માની વાતને આત્માનું તત્વ એને રુચતું નથી. એમાં વાયદા ન હોય એને તો ત્વરાથી કરવા માટે અંદર ગડમથલ ચાલ્યા જ કરે. જેમ જગતના કાર્યોની ગડમથલ ચાલે છે એમ આત્મકાર્ય કેમ થાય એની ગડમથલ ઉભી થાય. જ્યાં સુધી માર્ગ ન મળે ત્યાં સુધી એને ગડમથલ ચાલે. થોડી વાર લાંબી ચાલે તો એની આકુરતા પણ થાય, એ ઈષ્ટ છે, થવા યોગ્ય છે. એવી આકુરતાને દર્શન પરિષદ કહેવામાં આવે છે. પરિષદમાં દુઃખ પડે છે ને, એને દર્શન પરિષદ કહેવામાં આવે છે. આત્મદર્શન થતું નથી એની આકુલતા છે. એને જલ્દી જલ્દી પોતાના આત્મદેવનું દર્શન કરવું છે. સર્વાંગ સંપૂર્ણ દેહ દેવળમાં સર્વાંગ સંપૂર્ણ દેવ બિરાજમાન છે, સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપે મરિયમ ભગવાનની પ્રતિમાનું સ્થાપન કરીએ છીએ. દેવ ગુરુ ને શાસ્ત્ર આત્મા માં સિદ્ધ નું સ્થાપન કરે છે.
બરોબર,
મૂર્તિ કેવી? સિદ્ધ પદ ની મૂર્તિ,
મૂર્તિ
શરીર રૂપી દેવળ માં અમૂર્તિ એવી સિદ્ધ પદ ની મૂર્તિ પણ અખંડ સિદ્ધ પદ બિરાજમાન છે. સન્મુખ થઈને, એની સન્મુખ થઈને તું એને જો, એની સન્મુખ થઈને એના દર્શન કર, એમ ઉપદેશ થી કહેવામાં, વચન વ્યવહાર થી કહેવામાં આવે. પરમાત્મા પ્રત્યે આનંદ ચતુષ્ટય પ્રગટ થયા છે, જ્ઞાન આનંદ દર્શન આનંદ પ્રેરી આનંદ આનંદ, તો પણ અસિદ્ધત્વ છે, પૂરેપૂરું સિદ્ધ પદ નથી. એટલી અધુરાશ છે, એટલી કટાશ છે. એવું પણ એવું ખામી વાળો ક્ષતિ વાળો આત્મપદ નથી, એટલું પણ એટલી પણ ખામી આત્મપદ આત્મપદમાં નથી. એવી સાક્ષાત સિદ્ધની મૂર્તિ જ બિરાજમાન છે, સિદ્ધ પદની મૂર્તિ જ છે. એને એ સ્વરૂપે તમે સ્વરાથી જુઓ એટલે એને એમ કહે છે કે ભોયરામાં જઈને ભગવાનના દર્શન કર આવે છે ને, ભોયરામાં જઈને ભગવાનના દર્શન કર, કોટાની પાસે છે ને
ચાંદખેડી,
ચાંદખેડી પ્રશસ્તિમાં ફેરા, ચાંદખેડીમાં નીચે છે ભોયરામાં, બહુ મોટા પ્રતિમા છે.
બરોબર,
એક માળ જેટલો પદ્માસન, પંદર ફૂટ 20 ફૂટ જેટલો પદ્માસન બાબા બાબા કરે છે, ગડબડ બહુ છે. બાબા કે છે, ભગવાનને બાબા કે છે, માનતા કરે છે કે આપણે સુખી થઈ જઈએ, બાબાનું દર્શન પૂજ્યની
માન્યતા
એમ કે સુખી
માનતા હોય.
દિગંબર છે, મંદિર દિગંબર છે, પણ આ માન્યતા પ્રચલિત છે દિગંબરોમાં. ત્યાં તો અમારે ખબર છે ત્યાં રહેતા હતા ટ્રાન્સપોર્ટ વાળા, કે હું થોડાક વર્ષ પહેલા મરી જવાની તૈયારીમાં હતો, ડાક્ટરો હાથ ઊંચા કર્યા હતા કે હવે આપ ગયા ડોસા, એમાં બાબાને યાદ કર્યા અને બચી ગયો. પણ એ વખતે માનવીમાં નિર્ણય કરી નાખ્યો કે હવે ઊભો થઉં ને તો બાબાની પાસે રહેવું છે, હવે ઘરે રહેવું. એને ઓરડી બતાવી, આ મારી ઓરડી, કમ્પાઉન્ડમાં બધી ઓરડીઓ ફરતી હતી, આ મારી ઓરડી, આ બાબાની પાસે રહેવું છે, હવે મારે બાબાને છોડીને ક્યાંય જવું નથી. આપણે બીજું તો શું બોલાય, સાંભળા કરી આપણું કઈ બોલ્યા ને સાંભળે, એમ થયું કે આપણે કઈ ઠીક લાગતું હશે, નિષેધ ન કર્યો, નિષેધ કરીએ એને દુઃખ થાય. પછી જતા જતા કે ભાઈ હું 5 મિનિટ વાત કરું છું તમારી, હું સાચી વાત કરું છું, હું ગપ્પા નથી મારતો, મારા અનુભવની વાત કરું છું અને તમને ભલામણ કરું છું ખાનગીમાં, કે તમારે કાંઈ પણ એવી કાંઈ ઈચ્છા હોય, તમારા જીવનમાં કોઈ એવી ઈચ્છાઓ કાંઈ પ્રાપ્તિ નહીં, આ બાબાને માનો, બાબાને માનવા જેવું છે, બાબાને માનતા રાખશો તમારા કાર્ય બધા સફળ થઈ જશે. ઠીક, બહુ જ ગંભીરતાથી આમ એવી ભલામણ કરતા હતા, જતા જતા 5 મિનિટ બેસાડીને નિરાંતે બહુ ધ્યાનથી સાંભળો મારી વાત, બહુ વજનદાર વાત છે, સાંભળવા જેવી છે તમારે, બાબાને માનશો તો તમારા કાર્ય જરૂર સિદ્ધ થશે. આ એવી ચમત્કારિક મૂર્તિ છે, કેટલાયને આ પરચો થયો હતો, તમને પણ ભલામણ કરું છું મારા અનુભવથી, તમે આને માનતા રાખો તમારું કામ થઈ જશે. ઠીક. અહીંયા ભાયરામાં દર્શન કર તો તને પ્રદેશે પ્રદેશે સુખ શાંતિ ને આનંદ
થશે.
તારે રાહ જોવી નહીં પડે કે બાબા ચમત્કાર ક્યારે કરશે. આ બાબા તો અંદર થી એ જ ક્ષણે ચમત્કાર કરશે, બીજો સમય લાગશે
નહીં.
આ હાલત છે સંપ્રદાય ચાંદખેડીમાં. ગુરુદેવ પધારેલા ત્યારે એક નવી પ્રતિમાઓ ત્યાં સ્થાપિત થયેલી, ગુરુદેવનું એની અંદર નામ હતું ઘુસાયેલું છે. કોઈ પણ પ્રતિષ્ઠિત પ્રતિમા ઉપર કોઈ પણ જાતની ક્રિયા થઈ શકાય નહીં, મોટું પાપ છે. કોઈ મુનિએ વિદુંબર મુનિએ એવું છે. જેને ત્વરાથી કામ કરવું છે અંદરમાં, એને એ કામ કરવાની ગળમથલ ચાલ્યા જ કરે છે. અથવા રુચિ છે એને જરૂરિયાત સાથે સંબંધ છે,
બરોબર.
અને જેની જરૂરિયાત હોય એ કામ કરવાની ગળમથલ ચાલ્યા વિના રહે નહીં. આ તો સર્વ સામાન્ય અનુભવ છે બધાને. પોતાને જે કામની જરૂરત લાગે એ કામની ગળમથલ ચાલ્યા વિના રહે નહીં. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીઓ સંસારના કાર્યોમાં જોવામાં આવે છે તો એને એ કાર્યોની ગળમથલ ચાલતી હશે કે નહીં ચાલતી હોય, હે? એ ઉદાસ છે. જ્ઞાની છે એ બહુ ઉદાસી છે. જે કામ જેમ થવાનું છે તેમ થવાનું છે અને તે થયા કરવાનું છે, થશે ને એમાં બહુ પાતળું થાય તો એનો હરખશો કે
નથી.
બીજાને તો પોતાની કલ્પના પ્રમાણે થાય એની સાવધાની આવે છે. હું ઈચ્છું છું મારે કરવું છે એમ બરાબર થવું જોઈએ, અને એમ આગો એમાં આગો પાછું થાય તો એનો પિત્તો આગો પાછો થઈ જાય. એ ગળમથલ ચાલતી નથી, જ્ઞાની ને એ ગળમથલ ચાલતી
નથી,
કેમ કે એની જરૂરિયાતનો વિષય નથી. અને જેને જરૂરિયાતનો વિષય છે એને એની ગળમથલ ચાલ્યા વિના રોકી શકે નહી, ઊંઘ ના આવે. ગળમથલ એવી ચાલે કે ઊંઘ ના આવે. જરૂરત લાગી છે, જેને જે કામની જરૂરત લાગી છે એનો વિકલ્પ એને લાવવો પડે છે કે આને હંભારી હંભારીને એને યાદ કરો. ન લાવવો હોય તો બંધ થાય નહીં, ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય, ચાલુ થઈ જાય. અને એને રોકવા માટે એને તરે તરેના નુસ્ખા કરવા પડે. કોઈને ગોળી લેવી પડે, કોઈને વાંચવું પડે, કોઈને કાંઈ કોઈને કાંઈ કોઈને કાંઈ ઉપયોગ ને ક્યાંક બીજો વિષય આપી દઈએ તો આ ગળમથલમાંથી છૂટીએ એમ થઈ જાય. નિર્ણયના મૂળમાં ગુરુદેવ શ્રી લીધું છે કે જ્યાં સુધી તત્વ નિર્ણય ન થાય ત્યાં સુધી નિરાતે ઊંઘ ન આવે એવી ગળમથલ ચાલવી જોઈએ. મારું સ્વરૂપ એનાથી હું અજાણ્યો, મારા મૂળ સ્વરૂપથી હું અજાણ્યો. લોકો તો મને બુદ્ધિવાળો કહે છે, મારે તો બહુ હોશિયાર છે, બુદ્ધિવાળા છે, તે જ છે. એમનું પોતાનું સ્વરૂપ તો પોતાના સ્વરૂપથી અજાણ્યા છે, ઠીક. એના ઘરથી અજાણ્યા છે અને બીજાના બધા ઘરમાં એમની સલાહ લેવાય છે. દોડદા પણ બધું એમનું ચાલે છે. બીજે એના પોતામાં તો કે એના પોતામાં કાંઈ ન મળે. ત્યાં શું છે? ત્યાં કેટલા માર્ક મૂકવાના? આ પરિસ્થિતિ એને ન પૂછાય તો એની ગળમથલ ચાલ્યા વિના ચાલ્યા જ કરે અને એમ થાય. અથવા એવો ભાવ એને રહ્યા કરે કે મારે હમણાં જ કરવું છે, મારું કાર્ય મારે અત્યારે જ કરવું છે એ પ્રકારના એના પરિણામ રહ્યા કરે, અને અત્યારે જ કરવું છતાં ન થતું હોય તો એને એને ખટક પણ રહ્યા જ કરે, એની ખટક છે, એને ખટકે છે, એ બધા એના પાત્રતાના અથવા રુચિના સૂચક પરિણામ છે. આત્મરુચિ છે એ એક ન્યાય સમગ્રપણે એને પાત્રતાના લક્ષણમાં સમાવેશ કરવામાં આવે, અને પાત્રતા છે એ પામમાં નીકળવું ભૂમિકા છે. પાત્રતા વાળો પામે છે, પાત્રતા વિના પ્રાપ્તિ થતી નથી. એને વેદ જ્ઞાન ની વિશેષતા કરી છે, એને ગમે તેવા પરિશ્રમમાં આત્મા જ વિશેષ લાગે છે. વિશેષતા કરી છે એટલે શું? કે જેને ભેદ જ્ઞાનનો પ્રયોગ કરીને ભેદ જ્ઞાન કરવાની પ્રેક્ટિસ કેળવી છે, મહાવરો જેને કેળવો છે, ભેદ જ્ઞાનની દશા કેળવી છે જેણે, એવા જીવને ગમે તેવો પરિશ્રમ આવે, આકરામાં આકરો પરિશ્રમ આવે, તો એમાં આત્મા જ વિશેષ લાગે છે, અથવા એને એનો આત્મા જ મુખ્ય રહે છે, એનો આત્મા એને ગૌણ થાય, અને પરિસર અને પ્રતિકૂળતા અને વેદના એને મુખ્ય થાય એવું બનતું નથી. ક્યાં સુધી? કે મરણ પર્યંત નો પ્રસંગ હોય, આ છેલ્લામાં છેલ્લો સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત છે, કે ઉપયોગ ઘેરાવા લાગે જેને ભેદ જ્ઞાન ની દિશા કેળવી છે, ભેદ જ્ઞાન જેને કેળવ્યું છે, એકદમ સાવધાન થઈને, ત્વરાથી સાવધાન થઈને પોતાના જ્ઞાયક આત્માને ગ્રહણ કરવાના પ્રયત્નમાં પુરુષાર્થમાં લાગે છે, અને જ્ઞાન દ્વારા, જ્ઞાન લક્ષણ દ્વારા, જ્ઞાન સ્વભાવની જ્ઞાનમાંથી જ્ઞાનના આધારે જ્ઞાન સ્વભાવની મુખ્યતા એ કરે છે, બીજું બધું છોડી દે છે. નામ સ્મરણ કરું, ફલાણું કરું એ વાત પણ નથી. માણસ શું કરે છે? મૃત્યુ સમયે નામ સ્મરણ કરવું, જાપ કરવા, કહે છે કે જાપ કરવા ને એ પણ એક ઉપચાર છે. જ્ઞાની તો ભેદ જ્ઞાન ના જાપ જપે છે. ભેદ જ્ઞાન નું પ્રકરણ છે. જ્ઞાની તો
ભેદ જ્ઞાન,
ભેદ જ્ઞાન ના જાપ જપે છે. જાપ જપે એટલે શું? ખાલી કોરું રટણ નથી, પણ એ ચાલ્યા જ કરે. ભેદ જ્ઞાન એનું ચાલ્યા જ કરે, એને એનું જાપ કહેવામાં આવે છે. એ તો વિભાવ અને પર પ્રત્યેની પ્રવૃત્તિ વાળો ભાવ છે, એટલે એને ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. એમાં પરની અપેક્ષા છે. ભેદ જ્ઞાનમાં
પરની અપેક્ષા,
પરની પરથી દીધું એમ પરની અપેક્ષા છે. એ જ પ્રવૃત્તિને, એ જ પ્રયત્નને સ્વરૂપમાં સ્વભાવમાં અભેદ થવાનું અભેદ જ્ઞાન કહેવામાં આવે છે. જે ભેદ જ્ઞાન છે તે જ સ્વ અપેક્ષા એ અભેદ જ્ઞાન છે, અને પર અપેક્ષા એ તે ભેદ જ્ઞાન છે. એમાં આત્મા જ વિશેષ છે, આત્માની મુખ્યતા છે, આત્માથી અભેદ થવાનો પ્રયત્ન છે. ભેદ જ્ઞાનના કાળમાં પ્રયત્ન ચાલે છે, ને એની સફળતા થાય ત્યારે એનો શુદ્ધો ઉપયોગ થઈને લીનતા થઈ જાય છે. એટલા માટે સમીચારમાં તો બનારસીદાસે એ વાત લીધી છે શરૂઆતમાં, કે ભેદ જ્ઞાનનું ફળ શુદ્ધો ઉપયોગ છે. તો ધોપ યોગ ક્યાંથી ઉત્પન્ન થાય? ભેદ જ્ઞાન માંથી ઉત્પન્ન થાય. માટે ભેદ જ્ઞાન ની કેળવણી અથવા વિશેષતા એને કેળવવી જોઈએ, કરી લેવી જોઈએ, અને એના પ્રમાણે ધર્મની પ્રાપ્તિ.
ભગવાન નો